તારીખ 12/4/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 886 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 517. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
કોઈ એમ કહે કે આત્માને જાણી શકાય નહીં, આત્માનો અનુભવ શુદ્ધોક યુગમાં સ્વાનુભૂતિના કાળમાં થાય છે. એવી સ્વાનુભૂતિ અત્યારે થઈ શકતી નથી, અથવા ગ્રહસ્થમાં ચોથા પાંચમા ગુણસ્થાને થઈ શકતી નથી, મુનિદશામાં થાય છે. અથવા તો મુનિદશાવાળા એમ કહે કે મુનિદશામાં છઠ્ઠે સાતમે થતી નથી, પણ બારમે ગુણસ્થાને થાય છે. અનેક પ્રકારે દલીલ આપે છે. આત્માને જાણી શકાય નહીં એમ કહે છે, એને સ્વાનુભૂતિ કેમ પ્રગટ થાય, કઈ રીત અને કઈ વિધિથી પ્રગટ થાય તેનું પણ એને અજાણપણું વર્તે છે. એ વિષયનો તે જીવ અજાણ છે, અજ્ઞાની છે, એ આપોઆપ પ્રસિદ્ધ થાય છે. જેણે સ્વાનુભવ કર્યો, શુદ્ધોપયોગ જેણે પ્રગટ કર્યો સમ્યક દર્શનમાં, એ પોતાના સ્વાનુભવથી એમ કહે છે કે બરાબર ચતુર્ગુણ સ્થાનમાં ચારે ગતિમાં શુદ્ધોપયોગ સ્વાનુભૂતિ સમ્યક દર્શનના કાળમાં થાય છે, ચારે ગતિમાં થાય છે. તેના શાસ્ત્ર પ્રમાણ પણ મળે છે અને તેના અનુભવ પ્રમાણ પણ મળે છે. फागुन प्रमाण एक बलवान प्रमाण है, तो अनुभव प्रमाण इतनी बलवान प्रमाण है। प्रमाण ना चार भेद है, अनुमान तर्क आगमन अनुभव अथवा युक्ति अनुमान, तर्क में युक्ति आ जाए, तर्क अनुमान आगमन अनुभव, ये चारे प्रमाणों में अनुभव प्रमाण सर्वथी बलवान प्रमाण। युवा जीव ने संवेदना ने सानुभव तो नहीं, पण ये विषय थी पण ये तदंतर जान है। ये उपरांत विशेष विचारीये तो अत्यारे आत्मा ने जाणी शकाय नहीं एम कहे छे, एने अत्यारे तो आत्मानी रुचि पण नथी, आत्माने जाणवानी अनुभव करवानी प्राप्त करवानी रुचि पण नथी, एम पण साथे साथे एना उपलक्षण ने प्रसिद्ध करे छे। ए अज्ञान ने प्रसिद्ध करे छे अने आत्मानी अरुचि ने पण प्रसिद्ध करे छे, अने आत्मानुभूति रूप मोक्ष मार्ग सिवायना बीजा जे सुभाषुभ परिणाम छे એની એને રુચિ છે એને એ પ્રસિદ્ધ કરે છે એમ આપોઆપ છે સાથે સાથે, કેમ કે કાં તો આત્માની રુચિ હોય ને કાં તો અનાત્માની રુચિ હોય, રુચિને બે જ વિષય છે, ત્રીજો વિષય નથી। રુચિનું પ્રકરણ કેટલું આપણે ચાલ્યું, અહીંયા જ્ઞાનના ઉપલક્ષણમાં રુચિને વિચારીએ છીએ। રુચિના પણ કેટલા, રુચિના સદભાવ ને અભાવના પણ કેટલાક ઉપલક્ષણ છે, એના દ્વારા જેમ રુચિનું માપ નીકળે છે એમ જ્ઞાન દ્વારા પણ રુચિનું માપ નીકળે છે, એમ અરસપરસ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અને પુરુષાર્થ એ જે મુખ્ય ચાર ગુણના પરિણમન છે એને અરસપરસ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અથવા એના પરિણમનમાં કેટલાક પરિણામો એકબીજાના અવિનાભાવીપણે થાય છે, આ હોય ત્યારે આ હોય, આ ન હોય ત્યારે આ ન જ હોય, એવી સ્થિતિ છે કેટલીક, એ વિજ્ઞાન છે વસ્તુનું, આત્મવસ્તુનું એ વિજ્ઞાન છે। જેમ કે તો જ્ઞાનનો વિષય ચાલે છે પણ રુચિનો વિષય થોડો વિષયાંતર કરીને લઈએ છીએ, કે રુચિની જ્ઞાન પર બહુ જબરજસ્ત અસર પડે છે, જેમ કે જેને આત્માની રુચિ પ્રગટ થાય એનો આત્માના વિષયમાં ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય, આ રુચિનો પ્રભાવ છે જ્ઞાન પર। માણસ કહે છે ને કેવી રીતે ઉપયોગને સૂક્ષ્મ કરવો, વચનામૃતમાં ઉપેન્દ્રિયે ઉપયોગની સૂક્ષ્મતાનો વિષય અનેક બોલમાં લીધો છે, કેટલાય બોલમાં લીધો છે, એમાં એક જગ્યાએ આવો સંકેત છે, યાદ નથી નંબર, ખ્યાલ છે માહિતી છે, કે જેને આત્માની રુચિ પ્રગટે એને આત્માના વિષયમાં ઉપયોગ સૂક્ષ્મ થાય, પ્રજ્ઞા છીણી છે એની ધાર છે એ ધારદાર છે, ઝીણી ધાર છે તેની કે છે હિન્દીમાં, છેની તેની છે નહીં કે છે, એટલે તીક્ષ્ણ ધારવાળી છીણી છે, તીક્ષ્ણ ધારવાળી પ્રજ્ઞા છીણી કહો કે આત્માના વિષયમાં રાગ ને જ્ઞાન ને જુદા પાડવાના ઉપયોગની સૂક્ષ્મતાનો પ્રકાર કહો, બંને એક છે, પેન્સિલ ને અણી કાઢે છે ને સંચાથી ફર્સ્ટ ક્લાસ છીણી નીકળે, તો જેમ પેન્સિલ ને અણી કાઢવા માટે ઝીણી સરસ અણી કાઢવા માટે એનો સંચો જોઈએ, સંચો જોઈએ અને સંચો કામ કરતો હોવો જોઈએ, પેન્સિલથી સંચાથી બંનેથી કામ લેવું જોઈએ, એમ ઉપયોગને સૂક્ષ્મ કરવા માટે રુચિ જોઈએ અને એની રુચિ બરાબર કાર્યગત રીતે કામ કરતી હોવી જોઈએ, તો એનો ઉપયોગ સૂક્ષ્મ થાય. આ સિવાય બીજો ઉપયોગને સૂક્ષ્મ થવાનો કોઈ પ્રકાર નથી, કોઈ રીત નથી, બીજી કોઈ રીતે ઉપયોગ આવો સૂક્ષ્મ ન થાય આત્માના વિષયમાં. તપાસ તો સહેજે થાય, પોતાના જ્ઞાનનો ચિકિત્સક સ્વભાવ છે, એટલે પોતાના હિત અહિતના વિષયમાં જ્ઞાન તપાસતું ન રહે તો જ્ઞાનને પોતાની દરકાર નથી, એ વાત નક્કી થઈ ગઈ. અને જગતના સંયોગોની અનુકૂળતાઓની ઘણી દરકાર ને વશ પોતાની દરકાર નથી, એ વાત પણ એમાં સિદ્ધ થઈ ગઈ. એટલે જેને આત્મહિત કરવું છે એને ઓછા વધતા અંશે દરકાર હોય તો એના પોતાના તરફના તપાસના પ્રકાર ન ચાલે જ્ઞાનના પરિણામમાં, એવું તો ન બને. આ તો નિજ પ્રયોજન, નિજ હિતના પ્રયોજનમાં ઉપયોગની સૂક્ષ્મતા હોવી અનિવાર્ય છે. ગાળ ઓછો હોય તો ચાલે, ભાષા જ્ઞાન ન હોય તો પણ ચાલે, ભાષાનું જ્ઞાન બિલકુલ ન હોય તો પણ ચાલે, ગાળ દુનિયાદારીના કામોમાં ઓછો હોય તો પણ ચાલે, વ્યવહારના કાર્યો કરતા ન આવડતા હોય ને ન ફાવતા હોય તો ચાલે, પણ છતાં એવી સ્થિતિમાં આત્મહિતના કાર્યમાં ઉપયોગ સૂક્ષ્મ થઈ શકે છે. અને તે કોનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે? કે જેને આત્માની રુચિ છે એનો ઉપયોગ સૂક્ષ્મ થાય. બહારનું ઉગાડવું એવું ઉગડે નહીં અને ઉપયોગ સૂક્ષ્મ થઈ શકે. આના ઉપરથી એનો પ્રતિપક્ષ પણ એક નિશ્ચિત થાય છે. આ ન્યાય કે જેની આત્માની રુચિ નથી અને અનાત્માની રુચિ છે, એ ઉઘાડવાળો જીવ ઘણા શાસ્ત્રો વાંચી શકતો હોય, સમજી શકતો હોય, સમજાવી શકતો હોય, ભાષા જ્ઞાન હોય, બધું હોય, વ્યાકરણ જ્ઞાન હોય, તો પણ એનો આત્માના જાણવાના પ્રયોજનના વિષયમાં એનો ઉપયોગ સ્થૂળ થઈ જાય. એનો ઉપયોગ ત્યાં એવો સ્થૂળ થઈ જાય કે એ સ્થૂળતાને વશે તત્વજ્ઞાનના વિષયમાં પણ એવી સ્થૂળ ભૂલોમાં આવ્યા વિના રહે. અમુક કોઈ કોઈ જગ્યાએ એવી સ્થૂળ ભૂલ થાય કે જેમાં બીજાને ને જગતને પણ ખ્યાલ આવે કે આમાં ગડબડ છે, એ વાત નથી. એનું મૂળ કારણ એને બુદ્ધિ નથી ને જ્ઞાનનો ઉઘાડ નથી એમ નથી, પણ એવો ઉપયોગ સ્થૂળ થવાનું કારણ એની રુચિ ઉલટી કામ કરી ગઈ જોરથી, એટલે ઉપયોગ સ્થૂળ થઈ ગયો. ખબર પડવાનું તો પોતાને નક્કી કરવાનું છે પોતાના વિષયમાં. બીજાને વહેલી ખબર પડે કે બીજાને મોડી ખબર પડે એથી આત્માને લાભ નથી ને નુકસાન નથી, આ તો પોતાના માટે વિચારવાનો વિષય છે. કે રુચિ છે એ જ્ઞાનને સૂક્ષ્મ કરે છે, અને એવો જ વિષય જ્ઞાનનો એક બીજો રુચિને કારણે છે કે જે પ્રયોજનભૂત વિષયને અપ્રયોજનભૂત વિષયની વહેંચણી કરે છે, એ રુચિનો પ્રભાવ છે જ્ઞાનનો. આગળ પ્રકરણ ચાલશે 925-30 ના બોર્ડમાં. આ બધા બોલ છે કે અજ્ઞાની જીવ પણ શાસ્ત્ર વાંચે છે અને જ્ઞાની જીવ પણ શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર બે વાંચે છે, પણ અજ્ઞાની પ્રયોજનભૂત વિષય ઉપરથી ચાલ્યો જાય છે. પાછો એવો દ્રષ્ટાંત હોઈ શકે કે અજ્ઞાની ઘણો બુદ્ધિવાળો અને ઉઘાડવાળો હોય છતાં પ્રયોજનભૂત વિષય ઉપરથી ચાલ્યો જાય, અને જ્ઞાનીનો એટલો ઉઘાડનો હોય પણ એનું પ્રયોજનભૂત વિષય ઉપર એની પકડ આવી જાય. આ કામનો વિષય છે, આ આત્માને પ્રયોજનનો વિષય છે. આવું જ્ઞાનમાં આમ થવાનું શું કારણ? એ રુચિની સાઈડ ઇફેક્ટ છે. નિમિત્ત નિમિત્ત કામ થાય છે. જેમાં રસ પડે રુચિ પડે એમાં જ આવડે છે. દુનિયામાં પણ પોતાના પ્રયોજન વિષયમાં ઉપયોગ સૂક્ષ્મ થાય જ છે. પોતાને જે મતલબનો વિષય હોય એમાં ઉપયોગ બહુ સૂક્ષ્મતાથી કામ કરવા લાગે. આ તો ચાલુ અનુભવથી સમજાય એવો વિષય છે, કોઈને પૂછવા જવું પડે એવું નથી. 934 જો મારો દ્રવ્ય સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં દ્રવ્યના અવલંબને સમ્યક પર્યાય પ્રગટે છે, તેવી પ્રયોજનભૂત વાતને મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી. મિથ્યા દ્રષ્ટિને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો બંનેને જાણવાનો ઉઘાડ શક્તિ છે, વ્યક્ત પ્રગટ શક્તિ છે, ઉઘાડ છે એટલે. પણ પ્રયોજનભૂત તત્વને જાણવામાં તેનું લક્ષ્ય નહીં જાય. જાણશે, જાણવું એક વાત છે, લક્ષ્ય જવું બીજી વાત છે. જાણે, જાણીને કહે કે આમ છે આમ છે આમ છે આમ છે, પણ એનું લક્ષ્ય ન રહે એના ઉપર. તે દર્શન મોહના કારણે છે. ત્યાં દર્શન મોહ તીવ્ર છે, અથવા મિથ્યાત્મ તીવ્ર છે, અથવા આત્માની અરુચિ છે. ઉઘાડ તો ઉઘાડ છે, પણ ઊંધી શ્રદ્ધાને કારણે તેનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. બે વિષયને જાણવા છતાં એક વિષયને એ છોડી દે છે, ઉપરથી યોજાય છે, લક્ષ્મણ એને નથી લખ્યું. એવી જ રીતે બીજો પક્ષ, પ્રતિપક્ષ લીધો છે 935માં, કે જ્ઞાનીને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત તત્વ બંને જાણવાનો એને પણ ઉઘાડ છે, છતાં મિથ્યાત્મના અભાવને લીધે પ્રયોજનભૂતને જાણવા ઉપર તેનું લક્ષ જશે અને તે સુખી થશે, પેલો દુઃખી થશે. એક સુખનો બોલ વધારે લઈ લીધો. અજ્ઞાની કદાચિત વ્યવહાર ધારણા કરે કે આમ છે આમ છે, દ્રવ્યનું અવલંબન કરવા જેવું છે, અંતર્મુખ થવા જેવું છે, ફલાણું છે, દર્શન ચારિત્ર તે ધર્મ છે, પૂજ્ય તે ધર્મ નથી, બધે ધારણા કરે છે એવું કઈ નથી. પણ અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી, ધારણા કરે તો પણ એનો પ્રયત્ન ઉપડતો નથી, કેમ કે રુચિ અનુયાયી વીર્ય એની રુચિ નથી. તેથી અપ્રયોજનભૂત હોય તેને તે જાણે છે, અને એવા અપ્રયોજનભૂત વિશેને પછી મલાવે, એના ઉપર વધારે રોકાય, એનું લક્ષ્ય રહે, એની લાંબી પિષ્ટ પિંજણ કરે, પ્રયોજનભૂત વિશે ચાલી જાય. મિથ્યા દર્શનના કારણે ઉઘાડરૂપ જ્ઞાન અપ્રયોજનભૂતમાં લાગે, પણ પ્રયોજનભૂત તત્વ દેવ ગુરુ શાસ્ત્ર વગેરેના નિર્ણયમાં ન લાગે. મારા પરિણામ શું, મારામાં ગુણ શું, કેવા પરિણામના ધરનાર દેવગુરુ હોય, કયા પરિણામને ધર્મ તથા કયા પરિણામને અધર્મ કહે છે, એ પ્રયોજનભૂત વાત ઉપર ઊંધી રૂચિના કારણે લક્ષ જતું નથી. અથવા જાણવા મળે, વિષય સામે આવે તો લક્ષ રહેતું નથી, વિષય બદલાઈ જાય છે, એનું કારણ ઊંધી રૂચિ છે. પ્રયોજનભૂત જ્ઞાન જે પ્રયોજનભૂત વિષયને અપ્રયોજનભૂત વિષયની વહેંચણી કરે, એ બહુ બાયફર્કેશનનું કામ ચાલે છે. જ્યારે રુચિ આત્માની પ્રગટે છે ત્યારે જ્ઞાનમાં આપોઆપ આ વહેંચણીનું એક કામ ચાલ્યા કરે છે. એ એવું કામ છે કે વહેંચણી કર્યા જ કરે છે. જ્ઞાનમાં તો જે કોઈ જ્ઞેયો સામે આવવાના હોય શાસ્ત્રના વિષયોથી માંડીને, એ એના સ્વકાળ અનુસાર આવ્યા કરે છે. પણ જ્યારે આત્માની રુચિ સહિતનું જ્ઞાન હોય છે ત્યારે એ વહેંચણી કરી નાખે છે કે આ મારે કામનું છે ને આ મારે કામનું નથી, આ મારે કામનું છે ને આ મારા પ્રયોજનનું છે ને આ મારા પ્રયોજનનું નથી. એટલે એને અપ્રયોજનભૂત વિષય ઉપરની ઉપેક્ષા અને પ્રયોજનભૂત વિષય ઉપરની પકડ એની એવી સરસ થતી જાય છે કે એ પ્રેક્ટિસથી વધારે ને વધારે જેમ સૂક્ષ્મતા આવતી જાય ઉદ્યોગમાં એવો પ્રકાર ઉભો થાય છે. એ રીતે ઉપયોગમાં સૂક્ષ્મતા આવી પ્રેક્ટિસથી ઘણી વધી જવાને લીધે એ અરૂપી એવા આત્માને પણ એ સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવને પણ પછી છેવટે પકડી લે છે. એટલે એ આત્માને જાણે નહીં એ વાત ખોટી છે. કોઈ એમ કહે કે આત્માને જાણી શકાય નહીં તો એ વાત એમ ખોટી છે. એમ અહીંયા કહેવું છે જાણી શકાય છે. તેનો ઉપયોગ સૂક્ષ્મ થાય તે અરૂપી એવા આત્મતત્વને પણ બરાબર જાણી શકે છે એમ કેવું છે. એ રુચિનું જે જ્ઞાન ઉપર અસર છે એવી જ રુચિની આચરણ ઉપર પણ અસર થાય છે. થોડું પ્રકરણ ચાલ્યું એટલે વિચારો આવે છે. સ્ત્રી દ્રષ્ટિકોણથી વિચાર્યું છે વિષય થોડોક સામે આવે એટલે વિચારો આવે કે જેને જે વિષયની રુચિ હોય એને એનું જ ગોલન ચાલ્યા કરે એ આચરણનો અધિકાર થઈ ગયો. પાછો એ પોતે દુનિયાદારીના વિષયથી સમજી શકે છે કે જેને જેની રુચિ લાગે છે એને એનું જ ગોલન એનું ચિંતન એનું જ મનન એના જ વિકલ્પો ચાલ્યા કરે. વિકલ્પો સ્થૂળ રૂપે ચાલે ને વિકલ્પો સૂક્ષ્મ થાય તો એનું ઘૂંટણ થયા કરે એ જ ઘૂંટાયા કરે એનું કારણ એની રુચિ છે. એ આચરણ થઈ ગયું આત્માનું. હા પણ એ ઘૂંટાય જ કરે એ પરિણમન ઉપરની સિદ્ધિ અસર છે આચરણની અસર છે. ખુલી જ્ઞાન જ્ઞાનની અસર છે એમાં આચરણ બોલીને અસર છે. એ બોલ લીધો છે સુગાની પી લીધો છે દૃષ્ટિ પ્રકાશ થાય પહેલો વાક્ય એ છે રુચિને ખરેખર અપની એટલે આત્માની જરૂરત લગે તબ અપની વસ્તુ કી પ્રાપ્તિ હુએ બિના રહેવે નહીં. ચોવીસો ઘંટો ચિંતન મેં બે ચિંતન મેં એમ સૂક્ષ્મ વિકલ્પમાં સ્થૂળ વિકલ્પમાં ચોવીસો ઘંટો ચિંતન મેં બે ચિંતન મેં એક યહી સ્વરૂપ કા ભોલન ચલતા રહે. હવે લખે છે સ્પષ્ટ કે જિસ વિષય કી રુચિ હોતી હૈ ઉસ વિષય સેંકડો બાહ્ય કાર્ય કરતે હુએ ભી ચલતા હી રહેતા હૈ. ભીતર મેં તો યહી ચલતા હૈ અનુભવ છે બધા. જેને જેની રુચિ હોય બીજા કામમાં પડે તો બહાર કા ઉપયોગ ઉપરી ઉપરી ચલતા રહે ઉસમેં જાગૃતિ નહીં હોતી. જિસ વિષય કી રુચિ હૈ ઉસી મેં જાગૃતિ રહેતી હૈ સેંકડો કાર્ય કરતે રહેને પર ભી સભી કી ગમતા રહા કરતી હૈ રુચિ કા વિષય હિ સદા મુખ્ય રહેતા હૈ. આ મુખ્ય ગૌણ ઉપર એની અસર છે એ વાત આપણે થોડી ચર્ચી હતી. પણ જાગૃતિ પણ એની રહે સાવધાની પણ એની રહે એ આચરણનો અધિકાર થઈ ગયો જ્ઞાન ઉપરાંત. એટલે એનું જ ગોલન રહે એનું ચિંતન રહ્યા કરે એ જ અંદરમાં ચાલ્યા કરે. બીજા ઉદયના કામ થતા હોય તો પણ અંદરમાં એ ચાલ્યા કરે એ રુચિને લઈને એવો પંચો થાય છે. જ્યારે બહારની રુચિવાળાને અનાત્મ રુચિવાળાને શાસ્ત્ર સ્વાધ્યાય કરે શાસ્ત્રની ચર્ચા કરે શાસ્ત્ર સાંભળે વાંચન કરે તો અંદર બીજું ચાલ્યા કરે એની જે રુચિનો વિષય છે એ ચાલ્યા કરે. આ ઉલટી સૂટી પરિસ્થિતિ રુચિના કારણે મુખ્ય મુદ્દો એમાં રુચિ છે પાયામાં રુચિ છે એને કારણે સૂતી સૂતી બે પ્રકારના પરિણામની સ્થિતિ વૈજ્ઞાનિક રીતે ઉત્પન્ન થાય છે. એમાં કાંઈક બીજું જ કોઈનું ચાલે નહીં પોતાનું ને ચાલે ને બીજાનું પણ એમાં ચાલે ચાલે. આના ઉપરથી વિચાર્યો આત્માને જાણી શકાય નહીં એમ કેમ કહે છે કે એક તો એ પોતાના જ્ઞાન સામર્થ્યને સમજ્યો નથી, બીજું એના જ્ઞાન ઉપર અરુચિનો પણ પ્રભાવ ઉભો છે. આત્માની અરુચિનો પ્રભાવ પણ સ્પષ્ટપણે વ્યક્ત થાય છે. તેથી એમ કહે છે કે અત્યારે આત્માને ન ઓળખી શકાય, આત્માને ન અનુભવ કરી શકાય, એવી વાત તો અત્યારે બની શકે એવી છે જ નહીં આ કાળમાં, એવું દેખાય છે. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની ખબર પડે નહીં. કોને ખબર પડે? એ તો કેવળ જ્ઞાનનો વિષય છે. સમ્યક દર્શન ને મિથ્યા દર્શન તો કેવળ જ્ઞાનનો વિષય છે, એ ખબર ન પડે આત્માને. એમ કે ખોટી વાત છે, ખબર પડે, પોતાની પણ ખબર પડે અને બીજાની પણ ખબર પડે છે. બરાબર છે. અથવા એ નિશ્ચય કરવામાં એનું લક્ષ્ય નથી રહેતું. ધારણા કરી દઈએ દેવ આવા હોય, ગુરુ આવા હોય, શાસ્ત્ર આવા હોય, નવતત્વનું આવું સ્વરૂપ છે, એક એક નવે નવ તત્વની વ્યાખ્યા અને પરિભાષા કરી જાય વિદ્વાન હોય, પંડિત હોય, પણ એના સ્વરૂપ ઓળખવાનો જે અંતરંગ નિશ્ચય ભાવ ભાષણનો થવો જોઈએ, એ નિશ્ચય ઉપર એનું લક્ષ્ય નથી. નિશ્ચય કરવા પ્રત્યે પણ લક્ષ્ય નથી, અને નિશ્ચય થઈને જે લક્ષ્ય હોય એ લક્ષ્ય પણ એને નથી રહેતો, નથી હોતો. ઓળખાણ નથી, અરુચિ તો છે જ, રુચિ તો નથી, એ તો સ્પષ્ટ છે. કારણ કે રુચિ હોય તો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય, થઈ જાય ત્યારે એની વહેંચણી કરી નાખે કે આ મારા કામની ચીજ છે, આ મને નુકસાન કરનારી છે, આ મને લાભ કરનારી ચીજ છે, એની ઓળખાણ એને ત્યાં વગર એની ઉપયોગની સૂક્ષ્મતામાં. નાથુરામજી શાસ્ત્રીએ પ્રહાર કર્યો હતો ગુરુદેવ ઉપર, એમાં આ વિષયનો કાનજી સ્વામી બેન શ્રીની પ્રશંસા કરતા હતા. એ સમ્યક દ્રષ્ટિ છે, પણ હું એમ કહું છું કે સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની ખબર પડે નહીં, અને એના માટે એને પંચાધ્યાયનો એક શ્લોક નાખ્યો હતો. પંચાધ્યાયમાં એક વિષય આવે છે કે સમ્યક વિવેકનું સૂક્ષ્મ છે કે એને કામો કહેવા અને સાંભળવા કોઈ સમર્થ નથી. કોઈમાં તો જિનેન્દ્ર પણ આવી ગયા, એને કહેવા કોઈ સમર્થ નથી, એટલે જિનેન્દ્ર પણ એને કહેવા સમર્થ નથી દિવ્યધ્વનિમાં, તેથી સાંભળવા પણ કોઈ સમર્થ નથી, કેમ કે કહી શકાય નહીં, એને સાંભળવાનો પ્રશ્ન રહેતો નથી.
એવું મહાન છે,
એવું એટલું સૂક્ષ્મ છે. સમ્યક્ત્વ સ્વભાવ, સમ્યક્ત્વ સમ્યક્તનું એટલું સૂક્ષ્મ છે,
એમ કેવું છે,
એવું સૂક્ષ્મ છે. એમ ત્યાં એ શ્લોક છે, શ્લોક એમને ટાંક્યો હતો જાહેર પત્રોમાં જે બધું આવ્યું ને, એમાં એ શ્લોક પણ એમને ટાંક્યો હતો. પણ એ વચ્ચેથી એક વાતને પકડીને આગળ પાછળની વાતને છોડી દીધેલી વાત છે, એ તો ખ્યાલમાં છે, આગળ પાછળ વાંચેલું છે પંચાધ્યાય, અને એના ઉપર તો અમારે ઘણી ચર્ચાઓ પણ ચાલી છે. ત્યાં એમ પછી સાબિત કર્યું છે શાસ્ત્રકારે કે તેમ છતાં સમ્યક્ત્વના અવિનાભાવી કેટલાક ભાવોનો જે સદભાવ છે તેના ઉપરથી સમ્યક્ત્વનો નિર્ણય થઈ શકે છે. એ વાત પોતે પછી સિદ્ધ કરી છે. આગળ જતા શાસ્ત્રકારે પૂછે, એ શ્લોક ટાંક્યા પછી એ વાત સિદ્ધ કરી છે એમણે કે સમ્યક્ત્વના અવિનાભાવી ભૂત કેટલાક જે પરિણામ છે એ પરિણામ ઉપરથી સમ્યક્ત્વનો સદભાવ કે અભાવ સમજી શકાય છે, નિશ્ચિત થઈ જાય છે. એમને એ બધી વાત ઉડાડી દીધી ઓલી ઘણી. માટે કાનજી સ્વામીની ભૂલ હતી કે બેનશ્રીને સમી દ્રષ્ટિ એને સાબિત એટલું જ કરવું જોઈએ, એટલે એક વાત પકડી અને પોતાના પ્રયોજન. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની ખબર પડે નહીં, અને કમનસીબે એ પત્ર પછી આ લોકો એ છાપ્યો જયપુરથી, જે નીકળે છે ને જૈન પથ પ્રદર્શન, એ પત્ર એટલે એ ઉગડપડ થાય, કોઈ ભૂલથી આવું જરૂરી. બહુ વધે આગળ બીજી ઉલટી દિશામાં એટલે બીજી ગરબડ ઉભી થઈ આવી ના અને સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની ખબર ન પડે એને જ્ઞાનના સામર્થ્યની ખબર નથી. સીતાથાનો સંદર્ભ આપો. ઉત્તરખંડમાં એક જે પૂર્વાર્ધ નહીં પણ ઉત્તરાર્ધમાં 400 આસપાસની ગાથા છે, ક્રમાંક 400 પંચાલી. અપરાધ ભૂલથી પણ થાય, પરિચિત માણસો એ સ્થાને જોઈએ થોડો ગડબડ વધારે પડતી નહીં. પંચાધ્યાયી ઉપરાંત યાદ કરી છે સૂક્ષ્મ અસ્થિ વાચામ અગોચરમ, વાચાને અગોચર તસ્માત, વાચાને અગોચર હોવાથી, વાચા એટલે પછી એમાં અપવાદ નથી રહેતો કે જન્મસ્થની વાણી ન કહી શકે ને દૈવી ધ્વની કહી શકે ન, વાચામ અગોચરમ તસ્માત. તેથી વક્તું ચ શ્રોતું ચ ન અધિકારી વિધિક્રમાન, એને વક્તું છે એટલે કહેવા માટે, ચ એટલે એને સાંભળવા માટે, શ્રોતું કોઈ અધિકારી નથી. વિધિક્રમાન વિધિ જેને સ્પષ્ટપણે વક્તવ્ય કહીએ એવી વિધિ કહેવા માટે અને સાંભળવા માટે કોઈ અધિકારી નથી. આટલો તમને કાંઈ કહો આપણા. વાસ્તવમાં સમ્યત્વ સૂક્ષ્મ છે અને વચનથી અગોચર છે, તેથી કોઈ પણ જીવ તસ્માત કુમાન, કુમાન નથી, કોઈ પણ જીવ તેને વિધિપૂર્વક કહેવા તથા સાંભળવાનો અધિકારી નથી. શ્લોકમાં તો કઈ એવું અજ્ઞાની જ્ઞાની નું કઈ સ્પષ્ટ નથી, સુધી જનરલ ડેફિનેશન આપ્યું છે. સમ્યક્ત્વ આત્માનો એક ગુણ છે અને તે સૂક્ષ્મ અને વચનોથી અગોચર છે, તેથી કોઈ પણ પુરુષ તેના સ્વરૂપને કથન કરવામાં અથવા સાંભળવામાં અધિકારી નથી, કારણ કે વચનગોચર પદાર્થ જ કઈ સાંભળી કહી શકાય અને સાંભળી શકાય છે, પણ વચનોથી ગોચર પદાર્થમાં વિષયમાં વક્તાપણું કે શ્રોતાપણું કહી શકતું નથી. એવા અનંતા ગુણો ભાષાને અગોચર છે, આત્મામાં અને જળમાં ભૂગોળમાં. અને તે સમીર દર્શનના લક્ષણમાં, હવે પછી સમીર દર્શનના લક્ષણમાં 402માં વાત કરે છે. તત્રાપે આત્માનુભૂતિ સા વિશિષ્ટમ જ્ઞાનમ આત્મનઃ સમ્યક્ત્વેન અવિનાભૂતમ અન્વયાત વ્યતિરેકતઃ. અને તે સમીર દર્શનના લક્ષણમાં પણ જે આત્માનુભૂતિ છે તે આત્માનું વિશેષ જ્ઞાન છે, અને એ સ્વાનુભૂતિરૂપ વિશેષ જ્ઞાન સમ્યક દર્શનની સાથે અન્વય અને વ્યતિરેકથી અવિનાભાવી છે. અન્વય અને વ્યતિરેકથી એટલે સાથે પણ હોય અને સાથે ન પણ હોય એ રીતે અવિનાભાવી એટલે હોય છે. તે સમ્યક દર્શનના લક્ષણમાં જે સ્વાનુભૂતિ જ્ઞાન છે તે સમ્યક દર્શન વિના આત્મામાં હોતું નથી, એટલે એનો અવિનાભાવી થઈ ગયો. એટલા માટે સમ્યક્તમાં અને સ્વાનુભૂતિમાં વ્યાપ્તિ હોવાથી વચન અગોચર પણ તે સમ્યક્ત્વ વચન ગોચર થઈ જાય છે. આ વાત એને છોડી દીધી. ખ્યાલ હતો નીચે આ વિશે ચર્ચો છે સાત પ્રકારે, કીધું પત્ર વાંચ્યો તેમ એ ખ્યાલ હતો. આ તો અત્યારે કુદરતી યાદ આવ્યો. તત્વસ્થી યોગ્યતા વક્તુમ મૂળમાં લીધું છે. તત્વસ્થી તે કારણથી યોગ્યતા વક્તુમ કહેવા માટેની યોગ્યતા અહીંયા ઉભી થાય. વ્યાપ્તે સદભાવ થયો હો સમ્યક્તમ સ્વાનુભૂતિ સાચે શુદ્ધ નયાત્મિકા. એટલા માટે સમ્યક્ત બને સ્વાનુભૂતિમાં વ્યાપ્તિ હોવાથી વચનગોચર પણ તે સમ્યક્તો વચનગોચર થઈ જાય છે. તેથી સા સ્વાનુભૂતિ શુદ્ધ નયાત્મિકા છે. જો તે સ્વાનુભૂતિ શુદ્ધ નયાત્મિક હોય તો તે સમ્યક દર્શન કહેવાય છે. એટલે કે જો તે શુદ્ધ નયાત્મિક ન હોય તો અહીંયા સમ્યક દર્શન થતું નથી. એમ અવિનાભાવી પણ શુદ્ધ શુદ્ધ નયમાં શુદ્ધોપયોગની સાથે એનો અવિનાભાવી પણ નિશ્ચિત કરે છે. તેથી સમ્યક દર્શન અને સ્વાનુભૂતિરૂપ સમ્યક જ્ઞાનની વ્યાપ્તિ હોવાથી સમ્યક દર્શન ગુણ નિર્વિકલ્પ હોવા છતાં પણ તે સમ્યક દર્શન સમ્યક દર્શનની સાથે જ થવાવાળી સ્વાનુભૂતિ દ્વારા કહેવામાં આવી શકે છે. તેથી શુદ્ધ નયાત્મિક સ્વાનુભૂતિને સમ્યક દર્શન કહી શકાય છે. શુદ્ધ નયાત્મિક શબ્દ અહીં એમ સૂચવે છે કે શુદ્ધ નયના આશ્રયથી ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય છે. આ વિષય મુકુંદાચાર્ય ક્યાં લીધો? 13મી ગાથામાં લીધો. કૃષ્ણ ભૂતાર્થને આશ્રય નવ તત્વોનું જ્ઞાન તે સમ્યક દર્શન છે. આમ લઈ લીધો. શું કહ્યું ત્યાં? ભૂતાર્થ આશ્રિત નવે તત્વનું જ્ઞાન તે સમ્યક દર્શન છે. આ 13મી ગાથા છે. તો નવે તત્વનું જ્ઞાન તો જ્ઞાન છે, નવે તત્વનું જ્ઞાન તો સમ્યક જ્ઞાન છે, પણ ત્યાં પોતે શું કહ્યું કે નવે તત્વનું જ્ઞાન સમ્યક દર્શન છે, એવો શબ્દ વાય પ્રશ્ન. હા, એટલે નહીતર પણ નવ તત્વનું જ્ઞાન બીજા વિદ્વાનોને પણ હોય છે, પણ ભૂતાર્થ આશ્રિત જેને નવ તત્વનું જ્ઞાન થયું એને સમ્યક દર્શન છે. એ અવિનાભાવી જ્ઞાન અને સમ્યક દર્શન બોલ જે અહીંયા કહેવું છે એટલે કોઈ એમ કહે કે સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની ખબર પડે નહીં તો એને પણ જ્ઞાનના સામર્થ્યની ખબર નથી. ભવિ અભિવ્યની ખબર પડે નહીં તો એને પણ જ્ઞાનના સામર્થ્યની ખબર નથી. આગળ રુચિની ચર્ચામાં એ વિષય લીધો કે આત્માની અત્યંત રુચિવાળા મુમુક્ષુને અંદરમાંથી મોક્ષના ભણકાર આવે છે, એટલે હું એને ભવી છું કે અભવી છું એવી આશંકા એને થતી નથી. મારો મોક્ષ થવાનો જ છે એમ અંદરથી ભણકાર મોક્ષનો આવ્યો છે એને કહેવાની જરૂર નથી કે પોતે ભવી છે એ વાત એને એના જ્ઞાનમાં વગર વિચારે પણ આવી ગઈ છે. કેમ કે ભવિત્વના પરિપાઠમાં તો સમય દર્શન થાય છે પ્રથમ જ, પછી તો મોક્ષ થયો ત્યારે તો એ ભવ્યત્વ રહ્યું કે ન રહ્યું એ પ્રશ્ન ચર્ચવાનો રહેતો નથી. મોક્ષ થઈ ગયા એ જીવ માટે તો તેને જ્ઞાનના સામર્થ્યની ખબર નથી. જ્ઞાન સ્વપર પ્રકાશક છે, પોતાના વિષયમાં પણ આ બધું જાણે છે, બીજાના વિષયમાં પણ જાણે છે. તે આત્માને અને પરને ન જાણે એમ બને નહીં. તે આત્માને ન જાણે અને પરને ન જાણે સ્વપર પ્રકાશક સામર્થ્ય વાળું જ્ઞાન આત્માને ન જાણે અથવા પરને ન જાણે એ બને નહીં. જાણવું એનો સ્વભાવ છે, સ્વપર પ્રકાશક એનો સ્વભાવ છે, એટલે આત્માને અને પરને એ જાણે છે. પોતાના જ્ઞાનના સામર્થ્યનો ભરોસો એને નથી. એ જીવને પોતાના જ નિર સ્વભાવનો નિર સામર્થ્યનો ભરોસો એને ચાલ્યો ગયો છે, ખોઈ બેઠો છે. એટલે એને ખબર નથી કે જ્ઞાન શું શું જાણે. એ જ્ઞાન એવો એક વિશિષ્ટ ગુણ છે કે એ પોતાને જાણે છે અને પોતાના સિવાય પોતામાં રહેલા બીજા ગુણોના વૈભવને એ જાણે છે. ત્યારે જ્ઞાનનો ચમત્કાર છે એ ખ્યાલમાં આવે છે કે આ એક ગુણમાં આટલો ચમત્કાર છે, બીજા બધા ગુણો પણ આવો પોતપોતાનો વૈભવ લઈને બેઠા છે, ગુણ વૈભવ લઈને બેઠા છે. એવો આત્મા મહાન પદાર્થ છે પોતે, એમ જ્યારે એને પોતાની મહાનતા છે તે વાસે છે, નવી બનાવવી નથી છે તે વાસે છે, ત્યારે એના પરિણામ પલ્લું એ સ્વભાવમાં નમી જાય છે, વજન પડે છે પરિણામ ઉપર. એનું વજન આવે છે, એનો રસ આવે છે અને પરિણામ નમી જાય છે સ્વભાવમાં. અહીંયા તો જેને આ ખબર નથી ને આમ કહે છે તેને સાબિત થાય છે કે એને પોતાના પોતાની શક્તિનો સ્વભાવનો વિશ્વાસ ઉડી ગયો. કોને ખબર પડે ભવ્ય શું કે અભવ્ય શું? ભવ્યત્વ ને અભવ્યત્વ તો પારિણામિક ભાવે છે, કેવળ જ્ઞાની ને ખબર પડે. આ બધા વિશેષ શાસ્ત્રમાં આવે ખરો પત્ર એવી રીતે, એમ આ ગાથા આવી એમ કે ભવ્યત્વ અને અભવ્યત્વ તો અશુદ્ધ પારિણામિક છે, શુદ્ધ પારિણામિક નથી પણ અશુદ્ધ પારિણામિક છે અને કેવળ જ્ઞાનનો સીધો વિષય છે. પણ એ તો સીધો કેવળ જ્ઞાનનો વિષય છે, એમ સંયુક્તત્વ છે એ કેવળ જ્ઞાનનો સીધો વિષય છે. પછી ભાષા ગોચર ભલે ત્યાં ન થતો હોય પણ જ્ઞાન ગોચર નથી થતો એવું નથી. એમ જેને સમ્યક શ્રુત જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન પ્રગટ્યું છે, જેને કુંકુંદાચાર્ય સમસ્ત જિનશાસન છે એમ કહ્યું, એને એ સમ્યક તો જ્ઞાનમાં નથી આવતો એમ નથી. સીધું ભાષામાં ન આવે પણ જ્ઞાનમાં નથી આવતો એમ ન કહી શકાય. ચોથા ગુણ સ્થાન કાઢે આ એની લબ્ધિ છે, આ એની લબ્ધિ છે. લબ્ધ પરિણમન જે શુદ્ધાત્મા પ્રત્યેનું એ જુદો વિષય ને લબ્ધિ જુદી વિષય, એને લબ્ધિ કહેવાય છે ખરી, એને લબ્ધિ કહેવાય છે, આને લબ્ધિ કહેવાય છે. લબ્ધિના બે ભેદ, એક તો જેનો ક્યારેક ઉપયોગ થાય પણ સામર્થ હોય અને એક પરિણમન હોય, બે જુદો જુદો વિષય. લબ્ધ પરિણમન છે એ તો એક વ્યક્ત પરિણામ અંશ છે કે જે આત્મા સાથે જોડાઈને રહે. શું કહે છે કે લબ્ધિના અધિકારમાં વાત લીધી છે. અહીંયા કહે છે પોતે હજી વાત કહે છે કે સમજી શકાય છે, કહી શકાય છે, એના એમાં એનો આધાર આપે છે કે આ વિષય શાસ્ત્રની અંદર પોતે એમ કહ્યું ને કે આત્માને જાણી શકાય, સમ્યક્ત મિથ્યાત્વની ખબર પડે, ભવ્યભવીની ખબર પડે, આ વાત લબ્ધિના અધિકારમાં લીધી છે. શાસ્ત્રની અંદર જ્યાં લબ્ધિનો અધિકાર ચાલ્યો છે ત્યાં આ વાત લીધી છે, અને ત્યાં એમાં કહેલ છે કે એ લબ્ધિના અધિકારમાં આ વાત કહેલ છે કે ચોથા ગુણસ્થાન વાળાની આ લબ્ધિ છે, આવી લબ્ધિ એને પ્રગટ થઈ ગઈ છે, ઉપયોગ ન થાય એનો. એવું બને છે કે જેટલી લબ્ધિ હોય એનો ઉપયોગ થાય જ એવો કોઈ નહીં નથી. કારણ કે મુનિ દશામાં પુણ્યની લબ્ધિઓ પ્રગટે છે, એ પવિત્રતાને વશ પ્રગટે છે. એમાં મુખ્ય નિમિત્ત પવિત્રતાનો છે, એવી લબ્ધિઓ પ્રગટે. મુનિને ખબર ન હોય, મુનિને પોતાને ખબર ન હોય. પુણ્યની લબ્ધિ છે, જુઓ કે બધા ખડના બધા પૂળા છે એમાં કઈ ધન ધાન્ય નથી, એ તિરિંચ લોકોનો ખોરાક છે, અમારો આત્માનો ખોરાક નહીં. કોઈ કોનો ખોરાક છે? તિરિંચ નો ખોરાક છે. એટલે ઢોરમાં જવા વાળા એની રૂચિ કરે પુણ્ય, મોક્ષમાં જવા વાળા એટલે એને પ્રગટ તો સમજતા નથી. બધું સરખું છે, મુનિને તો બધું સરખું છે, વિતરાગીને તો બધું સરખું છે. એને રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માયના ફૂલગળે સ્વભાવ. લબ્ધિના અધિકારમાં એ વાત લીધી છે કે ચૌદ પૂર્વનું જ્ઞાન જેને છે એવા મહાજ્ઞાની કોઈ હોય, મહામુનિ હોય, ચૌદ પૂર્વનું જ્ઞાન હોય, ગણધરને મહામુનિ છે, પૂછે અંતર્મુખમાં ચૌદ પૂર્વની રચના કરે એવા મહામુનિ જે ન્યાય કાઢે એવો ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢે, કોઈ એવો કાળ ઉભો થાય તો એવો ન્યાય કાઢે કે જે ચૌદ પૂર્વના લબ્ધિધારી ગણધર કાઢે, એવો ન્યાય સમની દ્રષ્ટિ કાઢે. માંચું નું હોય શાસ્ત્ર પણ આત્મામાંથી કાઢે, શાસ્ત્ર નું ન વાંચ્યું હોય ખબર ન હોય કે આ શાસ્ત્રમાં, પણ આત્મામાંથી ન્યાય કાઢે, એટલી લબ્ધિ સમની દર્શનના જ્ઞાનમાં પ્રગટ થાય છે. આવી શક્તિ છે સમય જ્ઞાન. એ તો સુમતજીએ બહુ મનમાં કર્યો છે એનો, કે હે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન, તારા પ્રભાવથી તો જે મતિશ્રુત જ્ઞાન ભવ હેતુભૂત થતું હતું તે જ મતિશ્રુત જ્ઞાન હવે ભવ નિવૃત્તિરૂપ થવા લાગ્યું. તેના તે નિમિત્તો રહ્યા છે. અહીંયા અંદરમાં જ્ઞાનની જાતિ પલટો મારી, સમ્યક મિથ્યામાંથી સમ્યક થઈ ગઈ, તો બહારમાં તો ગ્રસ્તાદી જે કાંઈ ગતિ, મનુષ્ય ગતિ, તિરિંજ ગતિ જે કાંઈ છે એ પૂર્વકર્મનો ઉદય એમને ક્રમશઃ ચાલુ જ છે, એના ક્રમમાં ચાલુ છે. અહીંયા જ્ઞાન અંદરમાં ફર્યું તેના તો નિમિત્તોમાં ઉપયોગ જાય છે. પહેલા તે જ નિમિત્તોમાં ભવ વધારવામાં જે જ્ઞાન નિમિત્ત થતું હતું તે જ જ્ઞાન હવે તે જ નિમિત્તોના આશ્રય ભવ નિવૃત્તિ રૂપ થાય. આવો પ્રભાવ સમ્યક દર્શનના સદભાવનો હોવાથી કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન કહીને નમસ્કાર કર્યા છે. હે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન, હું તને નમસ્કાર કરું છું. ઠીક, ભાષામાં એ વિશિષ્ટતા હતી. બે સ્થાનો માનો તારો હમણાં એમાં કામ થતા પર્યાય છે, પણ કોઈ વાર પર્યાયનો ધણી જે જ્ઞાયક છે એનો વધારે વખાણ કરવા માટે એવી રીતે કહેવું પડે. જેમ કે ફલાણા જે શેઠ છે અમારા ગામના નગર શેઠ, એના મેનેજર કરોડપતિ છે, હવે શેઠની કિંમત મૂકી દેજો તમે. શું કહેવાય, એનો મેનેજર કરોડપતિ છે, એનો નોકર કરોડપતિ છે, તો શેઠ ભાઈ કેટલા પૈસા છે? એની પાસે 200 રૂપિયા છે. એમ નોકર નો મહિમા નથી, એમાં શેઠ નો જ મહિમા છે. સમ્યક દર્શન નો મહિમા કરે, મુનિ દશા નો મહિમા કરે, કેવળ જ્ઞાન મોક્ષ નો મહિમા કરે, તો એ બધી પર્યાયો છે. જ્ઞાયક ની સેવા કરે છે, રાજાની દાસીઓ છે, એ બધી પર્યાયો. જે દાસી ની સમૃદ્ધિ આટલી, એનો રાજા કેટલો સમૃદ્ધ, એમ કહેવાનું. જે સેવા કરનાર પર્યાય આટલી ગુણવાન, તો એનો ધણી કેટલો ગુણવાન, એમ લેવું. એ ઇનડાયરેક્ટ સ્પીચ છે આટલી, બરોબર. પણ એમાં કોઈ પછી એવી જ રીતે પંડિતાઈથી વાદ વિવાદ કરે તો પહોંચાય નહીં એને. નિમિત્ત છે, સત્પુરુષ તો નિમિત્ત છે, નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ. નિમિત્તાધીન દ્રષ્ટિ એમાં નાયક નો મહિમા, સત્પુરુષ ના મહિમામાં, દેવગુરુ શાસ્ત્ર ના મહિમામાં નાયક નો મહિમા. પણ એને દેખાવો જોઈએ. આપણે આમાં વાંચનમાં એક બોલ લીધા હતા, પ્રતિમા સંબંધી પ્રતિષ્ઠામાં. તો સામાન્ય રીતે ભગવાનની પ્રતિમાની સ્થાપના થી મંદિર બંધાય તો એક શુભાયતન ખરું થાય છે, અને અનેક જીવોને શુભાવ થવાનો એક મોટી નિયમ થાય. પણ બોલમાં એ વિષય નહોતો. ગુરુદેવની એક વિશેષતા છે, આ પ્રવચનકાર તરીકે બોલમાં એમણે એ વાત મુખ્ય કરી હતી કે આ પ્રતિમાની સ્થાપના ભેદજ્ઞાનનો નિમિત્ત છે. જેને ભેદજ્ઞાન ન થયું હોય એને ભેદજ્ઞાન થવાનો આ નિમિત્તે સંભવ છે, અને જેને ભેદજ્ઞાન થયું છે એને પોતાના જ વિતરાગ ભાવની પુષ્ટિનો એ નિમિત્ત છે, ભેદજ્ઞાન પૂર્વક. હવે એવું કોપ જીવને થાય છે એટલે, અને જાજા જીવને તો શુભાવનું નિમિત્ત થાય છે કે પ્રસિદ્ધ તરીકે જગતમાં એ વિશે શુભાયતન તરીકે રહી ગયો. પણ એ સ્થૂળ કથન છે, એ જ વિષયનું સૂક્ષ્મ કથન એ છે કે એ ભેદના વિષય છે. જેમ 100 ભેંસના ટેકટોળામાં એકાદો પાડો હોય અથવા એકાદી ગાય હોય અને તો શું કહેવાય, ભેંસોનું ટોળું ઊભું છે, શું કહેવાય, ભેંસનું ટોળું ઊભું છે. પણ એકાદી ગાય પણ હોય એમાં તો એ સ્થૂળ કથનથી ભેંસનું ટોળું કહેવાય, ને સૂક્ષ્મ કથનથી એમ કહેવું છે એમાં કોઈ ગાય લાગે છે. ભેંસનું ટોળું છે પણ એમાં કોઈ ગાય લાગે છે, તો એ વાત બોલવામાં કઈ દોષિત નથી. સ્થૂળ કથન રીતે બોલવામાં દોષ નથી. એમ સામાન્ય રીતે શુભાયતન હોવા છતાં, દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ શુભના નિમિત્તો હોવા છતાં, લાયક જીવને શુદ્ધિમાં પણ એ નિમિત્ત પડે છે. તેથી મોક્ષ માર્ગમાં એનું નિમિત્તત્વ સ્વીકાર્ય છે, સ્વીકારવામાં આવ્યું છે, અને બીજાનું નિમિત્તત્વ પણ સ્વીકારવામાં આવ્યું નથી. એટલો ફેર છે. જો કેવળ શુભના જ નિમિત્ત હોત તો એવા તો અનેક સ્થાનો છે કે જે શુભના નિમિત્તો છે, એ સિવાયના પણ ઘણા શુભના કારણો છે અને ઘણા શુભના નિમિત્તો છે. તો બધા એક કક્ષામાં લેવા દીધા હતા, પણ એમ નથી, બે વચ્ચે ફેર છે. શુભના નિમિત્ત હોવા છતાં આટલા જ નિમિત્તો શુદ્ધતામાં પણ નિમિત્ત છે, અને આ સિવાયના કોઈ નિમિત્તો શુદ્ધતામાં નિમિત્ત થઈ શકતા નથી, એટલો ફેર છે. એટલે એને જુદા પાડવામાં આવે,
બરોબર.
826 કૃત્રિમ જીવની જે વાત છે એમાં શાશ્વત પ્રતિમા છે કોઈ બનાવે. જે જીવ પોતે ભેદ જ્ઞાન કરે છે, ચોથી લીટી, તેને પ્રતિમા જે નિમિત્ત થાય છે, એટલે એના દર્શન સ્તુતિ આદિ કરવાથી ભેદ જ્ઞાન થાય છે. બે સુધા વાત લઈ લીધી છે, જે ભેદ જ્ઞાન કરે છે એને પણ એને નિમિત્ત થાય છે ભેદ જ્ઞાન નું, અને જે નથી જેને ભેદ જ્ઞાન થયું એને એના દર્શન સ્તુતિ આદિ થી ભેદ જ્ઞાન પ્રગટવાનું પણ એક કારણ ઉભો થાય છે. બે ની વાત કીધી છે. એક ધ્વનિ નથી, સાક્ષાત જીનેન્દ્રમાં અને પ્રતિમામાં જે ફરક છે એમાં તો માત્ર ધ્વનિ નથી, બાકી બધું એનું છે, કાંઈ ફેર નથી. અહીં પ્રતિમાજી ને સ્વપર ભેદ જ્ઞાન માં નિમિત્ત કહેલ છે. શેના ઉપર બોલ છે? મોક્ષ માર્ગ પ્રકાશ અધિકાર, પહેલા અધિકાર નો ચાલે. મોક્ષ માર્ગ અધિકાર, મોક્ષ માર્ગ પ્રકાશ ના પહેલા અધિકાર ના પ્રવચન માંથી છે, એમાં આ વિષય નીકળ્યો છે. ભેદ જ્ઞાન માં નિમિત્ત કહેલ છે અહીંયા. અહીંયા એટલા અધિકાર માં કોડરમલજી એ કહેલ છે, ભેદ જ્ઞાન માં પ્રતિમાજી નિમિત્ત. એટલે અહીંયા એમ કેવું છે કે સમ્યક જ્ઞાની ને સમ્યક જ્ઞાન માં સમ્યક દર્શન થતા એવી લબ્ધિ પૂર્વે પ્રગટ છે, જેને 14 પૂર્વની લબ્ધિ કહેવામાં આવે છે. એ સમ્ય જ્ઞાનીની લબ્ધિ એવી છે, એક લબ્ધિ તો વળી એવી છે કે મિથ્યાત્વના શાસ્ત્રો વાંચે પણ એનું જ્ઞાન સમ્યક રહે, મિથ્યા મિથ્યા ન થાય. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણ હેઠળો દિનવર કહે છે. જ્ઞાન પણ વાંચે તો એને ખ્યાલ આવે કે જે દિવ્ય ધ્વનિ માંથી અન્ય મતો છૂટા પડ્યા છે એમાં કેટલીક જે વાત એમને એક કાંતે પકડી છે, દિવ્ય ધ્વનિના આ નહીં મુદ્દાને લઈને પકડે. એક નહીં ની મુખ્યતા કરીને એકાંત કર્યો હોય છે, કોઈ એક નહીં ને એના વિષયની એકાંત કરીને એટલી બધી મુખ્યતા કરે કે એનો એકાંત કરે અને એ રીતે આખો અન્ય મત થઈ જાય, મીઠ્યા મત થઈ જાય, તો એ સમ્ય જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય છે કે આનું અનેકાંત આમ છે ને આનું એકાંત આમ છે. તો એ એનું અધ્યયન કરે ત્યારે એને સ્પષ્ટ પોતાને ખ્યાલ આવે, પોતાના સમ્ય જ્ઞાનમાં જ્ઞાન સમ્યક રહે, ભલે સામે મિથ્યા જ્ઞાન એ પણ એની યુક્તિનું કારણ છે કે એનું જ્ઞાન સામે કોઈ ગમે એવો શક્તિ વાળો માણસ તર્ક આપે, ગમે એવી દલીલો આપે તો એને ખ્યાલ આવે, ભલે એ દલીલ ના આપી શકે પણ નકાર કરીને કામ ન હોય, અંતર મેળવણી એને કરીને કહી દે આમ ન હોય આ બરાબર છે ના બરાબર છે, એની જ્ઞાનની લબ્ધિ છે.